నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానుయో మంగళం కుటుంబమే మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे. हेमा गाथा 45 ऊपर स्वाध्याय 44 गाथा पछी 34मो कलश आपणे कर्यो अने 34मा कलशना भावार्थमा ए वात आवी કે ભાઈ તું વધારે નહીં તો 6 મહિના માટે એવો પુરુષાર્થ કર, આ બધો કોલાહલ છોડી અને પોતાના નિજ સ્વરૂપ તરફ લક્ષ કરી અને ત્યાં જવાનો પુરુષાર્થ કર, તો જરૂરથી તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થશે. એ 34મા કળશમાં વાત આવી. હવે 34 કળશમાં આ વાત જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી એ પહેલા આપણે 44મી ગાથાની અંદર જે ગાથા 39-43 સુધીમાં જે 8 પ્રકારથી અજીવને એટલે કે પૂતગળના ભાવને પૂતગળ સ્વભાવને જે જીવ માનવામાં આવતો હતો એનો નિષેધ કરવામાં આવ્યો. એટલે 44મી ગાથામાં જે વાત આવી કે એ બધા ભાવ જે છે એ જીવ નથી, એ જીવ નથી. 44મી ગાથામાં એ વાત કરવામાં આવી. એટલે હવે એના અનુસંધાનમાં અહીંયા એ વાત કરવામાં આવી કે હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કયા અને એનાથી જુદો ચૈતન્ય ભાવ જે છે એ જીવ કયો, જે 44મી ગાથામાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે આ અધ્યવસાન છે, કર્મ છે, કર્મના ઉદય છે, કર્મના અનુભાગ છે, આ બધી વસ્તુ જે છે એ કોઈ જીવ નથી. અથવા તો કર્મ અને જીવ એમ મળીને જીવનું સ્વરૂપ છે એમ પણ નથી, અથવા તો સંયોગ અને જીવ મળીને એવું આત્માનું સ્વરૂપ છે એમ પણ નથી, એમ 8 પ્રકારની વાત કીધી. ત્યારે હવે અહીંયા પ્રશ્ન કરે છે કે તમે જે કહ્યું એ વાત મને સમજાય છે કે આ બધા અધ્યવસાન આદિ જે ભાવ જે કહ્યા એ જીવ નથી અને એનાથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કયો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એટલે કે ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી. એટલે જો એનો સંબંધ હોય, એ 8 પ્રકારના ભાવોની જે વાત કરવામાં આવી એનો જો સંબંધ હોય તો એ ચૈતન્ય સાથેનો સંબંધ મને તો જણાય છે, એનો જડ સાથેનો સંબંધ લાગતો નથી. છતાં તેમને પૂતગળના સ્વભાવ કેમ કયા? આ અધ્યવસાન આદિ જે ભાવ કયા, 8 પ્રકારના આપણે ભાવની વાત લીધી, એ 8 પ્રકારનો આપણે પણ સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો આપણને પણ એ ખ્યાલમાં તો આવે છે કે વાત તો એમ જ છે. એ 8 પ્રકારના ભાવની અંદર કહેવાનું તો એવું જ છે કે એ કોના હોય, એ જીવના જ હોય, જીવ સિવાય બીજા કોઈના હોય એમ તો એ લાગતું નથી. છતાં પણ એ ભાવોને શા માટે એ જીવના હોવા છતાં પણ જીવના નહીં કયા અને એમાં એમ કહ્યું કે એનાથી જુદો ચેતન છે એ જીવ છે, એટલે એનાથી જુદો ચેતન છે એ જીવ છે, એ વાત 44મી ગાથામાં સ્પષ્ટીકરણ રીતે કહેવામાં આવી, એ તો વાત તો સમજાઈ કે એનાથી જુદો ચેતન ભગવાન આત્મા છે જે અનુભવમાં આવે છે એ જ જીવ છે, પેલા અધ્યવસાન આદિ નથી. પણ છતાં પણ એને એમ કહેવામાં આવ્યું કે એ ભૂતગણના સ્વભાવ છે, તો એ જળ રૂપે દેખાતા નથી પણ એનો સંબંધ તો ચેતન સાથે હોય એવું લાગે છે. એમ કે જો અધ્યવસાનની વાત લઈએ કે કર્મની વાત લઈએ, કે અધ્યવસાનની અંદર તીવ્રતા અને મંદપણા એટલે અનુભાગની વાત લઈએ, કે નો કર્મની વાત લઈએ, કે કર્મના ઉદયને લઈએ, કે કર્મના અનુભાગને લઈએ, કે જીવ અને કર્મ બંને મળીને અથવા કર્મના સંયોગ સહિત એમ આઠ પ્રકાર કોઈ પણને લઈએ, તો એમાં એવું તો લાગે છે કે એને સંબંધ તો જીવ સાથે હોય, ચેતન સાથેનો સંબંધ દેખાય છે, એમ તો છતાં પણ એને ભૂતગળના સ્વભાવ કેમ કહ્યા? પ્રશ્ન અહીંયા જે શિષ્ય પૂછ્યો છે એ બરાબર સમજવાનો છે. કેમ કે આ 44મી ગાથામાં જે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું એના અનુસંધાનમાં આ પ્રશ્ન છે. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો ને જીવ નથી કહ્યો અને એનાથી જુદો ચેતન સ્વભાવ એને જીવ કહ્યો છે, તો આ ભાવો પણ ચેતન સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, એટલે ચેતન સિવાય જડને એવા ભાવો હોય નહીં, જડને આવા ભાવ તો હોય નહીં, છતાં તેમને પૂતગળના સ્વભાવ કેમ કહ્યા? અને એના ઉત્તર રૂપે આ 45મી ગાથા કહેવામાં આવી છે. તો આપણે 45મી ગાથા લઈએ અહીંયા, કે અષ્ટ વિદ્યમપિ ચ કર્મ સર્વ પૂતગલમયમ જીના બ્રુવંતિ યસ્ય ફલમ તદુચ્યતે દુઃખમિતિ વિપચ્ય માનસ્ય. ગાથાને આપણે ગુજરાતીમાં લઈએ.
કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ પૂતગલમય કહી, પરિપાક સમય જીવનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે.
અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે અષ્ટ વિદ્યમ અપીચ આઠે પ્રકારનું કર્મ છે તે સર્વ પૂતગલમયમ પૂતગળમય છે, એમ જીન એટલે જીન ભગવાન સર્વજ્ઞ દેવો બ્રુવંતી કહે છે. યસ્ય વિપચ્ય માનસ, જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ તત્ પ્રસિદ્ધ દુઃખમ દુઃખ છે, ઇતિ ઉચ્યતે એમ કહ્યું છે. આઠે પ્રકાર જે કહ્યા એ આઠે પ્રકારનું એ કર્મ છે તે સર્વ પૂતગળમય છે, એમ જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ દેવે કહ્યું છે. જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે એમ કહ્યું છે. આઠ પ્રકારના કર્મ એ બધા પૂતગળમય છે અને પરિપાક સમયે જે એ દુઃખમય છે, એમ ગાથાનો અર્થ અહીંયા કહ્યો છે. ટીકામાં વધારે વિસ્તાર કરે છે પણ મૂળ વાત એ કરવી છે આમાં કે કર્મ જે છે એનો ઉદય જે છે એ આવે છે, એટલે કર્મનો વિપાક આવે છે, તો એ વિપાક આવતા જે સંયોગો સર્જાય છે એ દુઃખ આપનારા છે. જ્યારે આત્મા છે તે એનાથી વિરુદ્ધ અનાકૂળતા જેનું લક્ષણ છે, એટલે આકૂળતા વિનાનું એવું અનાકૂળતા જેનું લક્ષણ છે એવું એ સુખ આપનાર છે. એટલે આ જે કર્મનો વિપાક છે, આઠે પ્રકારના કર્મ એનો વિપાક જ્યારે એ કર્મ ઉદયમાં આવે છે, એનો સ્થિતિબંધ પૂરો થવા આવે છે, અને જ્યારે એ ઉદયમાં આપી અને ઉદયમાં આવી અને જે ફળ આપે છે એ ફળ છે એ તો આકુળતા સહિત છે અને એ તો દુઃખમય જ હોય છે. માટે પેલા જે ભાવ આઠે પ્રકારના જે કહેવામાં આવ્યા એ આઠે પ્રકારના છે, એને જીવથી જુદા એ પૂતગળ ના કહેવામાં આવ્યા, એટલે પૂતગળ સ્વભાવ રૂપ કહેવામાં આવ્યા. એને એ બધાને પૂતગળના સ્વભાવ રૂપ કહેવામાં આવ્યા. કેમ કે કર્મનો જે સ્વભાવ છે, જેનો ઉદય આવે છે અને એને લીધે થઈને જે દુઃખ આવે છે, એ કઈ આત્માના સ્વભાવમાં એવું કઈ દુઃખ છે નહીં. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જે ઉદયમાં આવે અને દુઃખ આપે. આત્મામાં તો કોઈ એવો ગુણ નથી, એટલે દુઃખનું કારણ આત્મામાં તો છે જ નહીં. એટલે દુઃખનું કારણ આત્મામાં નથી અને આ કર્મના ઉદય આવે છે અને ત્યારે દુઃખ આપે છે. એટલે એ બધા આઠેય પ્રકારના અધ્યવસાન આદિ જે કર્મ અને કર્મના સંબંધે થતા તીવ્ર મંદ અનુભાગ ને કારણે થતા એ બધાને એ પૂતગળ સ્વભાવ કહેવામાં આવ્યા. એ બધાને એટલા માટે પૂતગળ સ્વભાવ કહેવામાં આવ્યા. અહીંયા મૂળ પ્રશ્ન શિષ્યનો એવો હતો કે આ અધ્યવસાન આદિ ભાવો જે કહ્યા તમે, એ જીવ નથી એ વાત બરાબર, અને એનાથી જુદો ચૈતન્ય સ્વભાવ છે એ જીવ છે એ વાત પણ સમજાય છે. પણ એ બધા જે છે એ અધ્યવસાન આદિ જે ભાવ છે ને, એ બધા ભાવ છે તો ભાવ તો કોને છે? જળને હોય ભાવ કે ચેતનને હોય? ભાવ કોને હોય? ભાવ તો ચેતનને હોય. તો એ તો એમ લાગે છે કે એનો સંબંધ તો ચેતન સાથેનો છે. તમે તો પૂતગળના સ્વભાવ રૂપ કહ્યા, તો વાત તો બરાબર છે. એનો સંબંધ જે છે એ તો ચેતન સાથેનો જ છે. એવા ભાવ જે કરનારો છે એ આત્મા જ છે. પણ એ આત્માનો સ્વભાવ મૂળભૂત ભાવ નથી. એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, અને એ પર્યાય છે. એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. એ સમયની પર્યાય છે. કેમ કે એ વખતે એવી જીવની યોગ્યતા થઈ છે, એટલે એ વખતે એવી પર્યાય છે કે જે એવા અધ્યવસાન છે, વિભાવ ભાવે પરિણમન થાય છે, એવી એ પર્યાય છે. એટલે જીવના મૂળ સ્વરૂપમાં એ વસ્તુ નથી. એટલે કર્મના વિપાકને કારણે જે ફળ આવે એ ફળ તો દુઃખરૂપ જ હોય છે, જ્યારે આ આત્મામાં તો સુખ જ છે. એટલે એને ભલે એ અધ્યવસાય કે જીવના ભાવ હોય, તેમ છતાંય એને જીવના નહીં કહેતા, એને પૂતગળના સ્વભાવ કહેવામાં આવ્યા. ભગવાન આત્મા એ ચૈતન્ય સ્વભાવી છે. એને અનાકુળ આનંદ હોય છે, એને આકુળતા હોતી નથી. એનો આનંદ જે છે એ અનાકુળ આનંદ છે, એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. અને એવું જ એનું એ જે સ્વરૂપ છે, એ સ્વરૂપમાં ક્યાંય એવો કોઈ ગુણ નથી કે જે આકુળતા કરાવે, જે કોઈ આકુળતા કરાવે. તો આકુળતા કરાવનાર શું છે? તો કે કર્મના ઉદય છે. કર્મના ઉદય વિપાક જે છે એ આકુળતા કરાવનારું છે. ભલે થાય છે જીવમાં, પણ એ કરાવનાર કોણ છે? તો કે કર્મના ઉદય છે, એને કારણે આકુળતા થાય છે, એ એના નિમિત્ત છે. જીવમાં આકુળતા થવામાં એ નિમિત્ત છે. અને એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ આકુળતાનો છે નહીં, એટલે એને આત્માના નહીં કહેતા એ બધાને પૂતગળ સ્વભાવ કહી દીધો. છે તો જીવનો ભાવ. એ સમયે જીવને એવા શુભ કે અશુભ ભાવ થાય છે. એટલે શુભાશુભ ભાવ રૂપે પરિણમતો જીવ એ વખતે શુભ ભાવ હોય છતાં પણ એને થાય છે તો આકુળતા જ. એના આત્મપ્રદેશોનું કંપન થાય છે, એટલે આકુળતા છે. અને એ વખતે એને દુઃખ જ અનુભવાય છે. શુભ ભાવ હોય ત્યારે પણ અને અશુભ ભાવ હોય ત્યારે પણ એ બંને વખતે એ અનુભવે છે તો આકુળતા જ. જ્યારે આત્માનો મૂળ સ્વભાવ તો અનાકુળતા છે, એના જ્ઞાન આનંદ સુખની અંદર તો કોઈ આકુળતા છે નહીં, કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને આકુળતા થાય. એટલે એ ભગવાન આત્માના અનાકુળ સુખની સાથે જો આનો વિચાર કરીએ તો એ બધા અધ્યવસાનો, એ અધ્યવસાન જે છે એનો સ્વભાવ કેવો છે? તો કે પૂતગળ સ્વભાવ છે. એ આત્માના સ્વભાવ રૂપે તો હોઈ શકે જ નહીં, એમ કરી અને એને ભલે એમ લાગે છે એવી બ્રહ્મ એવો થાય છે કે એ આત્માના છે, પણ છતાં એ આત્માના નથી. આ વાત આમાં ગાથામાં લેવામાં આવી છે. આપણે હવે વધારે વિસ્તાર સમજીએ. ટીકામાં અહીંયા કહે છે કે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધું પૂદગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. સર્વજ્ઞ ભગવાન, જિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, એમની ઓમકાર ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં જે વાત આવી એ વાતને આત્મસાત કરીને, આત્મસાત કરવી એટલે એને અનુભવ સહિત સમજવી, એમ આત્મસાત કરીને ગણધર ભગવાને એમાંથી આગમોની રચના કરી અને પછી આગમો મૌખિક રીતે આચાર્ય ભગવાન સુધી અને પછી મુનિઓ સુધી પહોંચતા હતા તે પછી કાળક્રમે કરી અને પછી એ લખી લેવામાં આવ્યા એટલે શાસ્ત્રોની રચના જે થઈ એ પણ આચાર્ય ભગવાનોએ પણ પોતે એવા ભાવને આત્મસાત કરીને પછી રચના કરી. એટલે આ જે શાસ્ત્ર છે એમાં જે વાત આવી છે એ જિનેશ્વરની વાણી છે, જિનેશ્વર ભગવાને જે કહ્યું છે એ જ છે. અને એમાં આ વાત આવી છે કે આ અધ્યવસાન આદિ જે સમસ્ત ભાવો જે છે એને ઉત્પન્ન કરનાર એ આઠ પ્રકારના કર્મો છે. ચાર ઘાતી, ચાર અઘાતી એમ આઠ પ્રકારની પ્રકૃતિ છે અને કુલ 148 પ્રકૃતિ છે. એટલે એ અધ્યવસાન આદિ સમસ્ત ભાવો ને ઉત્પન્ન કરનાર આ આઠે પ્રકારના કર્મો છે અને એ આઠે પ્રકારના કર્મો જે છે એ બધું પૂદગલમય છે એમ એ સર્વજ્ઞનું વચન છે. આઠ પ્રકારની પ્રકૃતિ કઈ અને કુલ પ્રકૃતિ 148 આપણે કહીએ છીએ તો એ પ્રકૃતિ જે છે એ કર્મની પ્રકૃતિ છે અને કર્મની પ્રકૃતિ જ્યારે એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે એ ફળ આપે છે અને ફળને કારણે એવા અધ્યવસાન થાય છે. એટલે એમ કહ્યું કે અધ્યવસાન આદિ બધા ભાવો, એ ભાવો બધા વિભાવ ભાવે પરિણમનને આપણે અધ્યવસાન કહીએ છીએ. વિભાવ ભાવે પરિણમન કરે છે કોણ, એ થાય છે ક્યાં, તો કે જીવનું પરિણમન છે, જીવની એ સમયની યોગ્યતા છે અને એ પરિણમન થાય છે એ પર્યાય છે. એ ધ્રુવમાં કોઈ પરિણમન છે નહીં, ધ્રુવમાં ધ્રુવ જે છે એમાં કોઈ ફેરફાર નથી, એ તો એવું એવું જ છે, એ તો શુદ્ધ છે, નિર્મળ છે. તો આ વિભાવ ભાવે પરિણમન એટલે અધ્યવસાન જે છે એ અધ્યવસાન બધા થયા ક્યાં, એ પર્યાયમાં થયું, એ જીવની પર્યાયમાં થયું છે. દ્રવ્ય અને પર્યાય બંને ભિન્ન છે. જીવ દ્રવ્ય અને એની પર્યાય આપણે કહીએ પણ પર્યાય અને જીવ બંને ભિન્ન છે. જો ભિન્ન ન હોય તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થાય. પર્યાયમાં મલિનતા વ્યાપતા દ્રવ્યમાં પણ મલિનતા વ્યાપે, પણ એવું તો થતું નથી. એટલે દ્રવ્ય અને એની પર્યાય બંને ભિન્ન છે અને આ જે કંઈ થાય છે એ પર્યાયમાં થઈ રહ્યું છે, એનાથી ભગવાન આત્મા જુદો છે, એનાથી ભગવાન આત્મા જુદો છે. હવે એ જે થઈ રહ્યું છે જે અધ્યવસાન આદિ એનું કારણ અહીંયા દર્શાવ્યું કે જિનેશ્વર ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ અધ્યવસાન આદિ સમસ્ત ભાવો જે છે એને ઉત્પન્ન કરનાર એ આઠ પ્રકારની કર્મની પ્રકૃતિઓ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, એ ચાર ઘાતી અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનિયમ, એ અઘાતી, એ આઠ પ્રકારની પ્રકૃતિ જે છે એ કર્મની, એ બધું જે છે એને કારણે આવા અધ્યવસાન આદિ ભાવો ઉત્પન્ન થાય છે અને એ બધું જે છે એ કર્મ છે તે બધું પૂદગલમય છે એમ સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે એટલે કે કર્મફળ. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે એટલે કે કર્મફળ. એટલે કર્મફળની હવે વાત કરે છે કે કર્મનું ફળ શું છે. વિપાકની હદે પહોંચતા એ જે કર્મ જે ફળ આપે છે તે ફળ શું છે એની સ્પષ્ટતા કરતા કહે છે કે તે એટલે કે કર્મફળ અનાકૂળતા લક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી દુઃખ છે. એ કર્મફળ છે તે શું છે કે અનાકૂળતા લક્ષણ વાળું જે સુખ નામના આત્મસ્વભાવ. અનાકૂળતા લક્ષણ કોનું છે? એ આત્મસ્વભાવ, એમાં જે સુખ પડ્યું છે એનું છે. એટલે અનાકૂળતા લક્ષણ વાળું જે આત્માના સુખનું લક્ષણ છે એ આત્મસ્વભાવ, એનાથી પેલું કર્મફળ છે એ જુદું છે. તો અહીંયા વાક્યરચના જરા સમજવાની, એટલે તકલીફ નહીં પડે. અહીંયા કહેવામાં આવ્યું કે વિપાકની હદે પહોંચેલા તે કર્મફળપણે જે કહેવામાં આવે છે, એટલે જે કર્મફળપણે એટલે કે કર્મફળ એની વાત કરી છે. વિપાકની હદે જે પહોંચ્યું છે એટલે હવે એનો હવે આવ્યો છે અને એ ફળ આપે છે, એટલે એ કર્મફળ છે. હવે એ કર્મફળની વાત કરતા કહ્યું કે કર્મફળ કેવું છે, તો કે દુઃખ છે. કર્મફળ શું છે? દુઃખ છે. અને દુઃખ એટલું નહીં કહેતા, પણ એને એની સાથે સરખામણી કરી કે અનાકૂળતા લક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ, અનાકૂળતા જેનું લક્ષણ છે એવા સુખ નામનો એ આત્માનો સ્વભાવ છે, એનાથી આ કર્મફળ છે તે વિલક્ષણ છે, એટલે કે એ જુદું દુઃખરૂપ છે, એનાથી તદ્દન ભિન્ન છે, વિપરીત છે, એટલે દુઃખ છે. અને તે દુઃખમાં જ આકુળતા લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે. બધા જ એ ભાવ, એ અધ્યવસાન આદિ જે બધા ભાવ છે એ બધા આકુળતા લક્ષણ સહિત છે, એ બધા ભાવો એમાં સમાય છે. શેમાં? કર્મફળ ફળમાં. કર્મફળ છે એમાં, એટલે એ કર્મફળ છે તે દુઃખરૂપ છે, અને એ દુઃખમાં જ આકુળતા લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. થોડુંક સમજીએ તો બહુ ખ્યાલમાં આવે એવું છે. ગાથા મહત્વની છે અને સહેજ અઘરી પણ છે. ફરીથી આપણે લઈએ. પહેલી વાત એ કરી કે અધ્યવસાન આદિ જે સમસ્ત પ્રકારના જે ભાવો છે એને ઉત્પન્ન કરનાર કર્મની પ્રકૃતિ છે. એ બધું કર્મની પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે એ બધું પૂતગળમય છે. એ સર્વજ્ઞનું વચન છે. એ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એ વાત આવી છે. કેમ કે વિભાવ ભાવ જે થાય છે એનું આપણે મિકેનિઝમ સમજીએ કે કઈ રીતે વિભાવ ભાવ થાય છે, તો આપણને ખ્યાલ આવે છે કે એ પરના લક્ષ્ય થતા ભાવ છે. અને પરનું લક્ષ્ય થાય છે એટલે એને જે સંયોગો પ્રાપ્ત થાય છે એ એના તરફ એનું લક્ષ્ય જાય છે, એટલે એવા ભાવો થાય છે. તો એ સંયોગો પ્રાપ્ત કરાવનાર કોણ છે? એ સંયોગો પ્રાપ્ત શેને કારણે થાય છે? તો કે કર્મના વિપાકને કારણે થાય છે. એટલે એ કર્મ જે છે એ બધી પ્રકૃતિઓ કર્મની, એ આઠે પ્રકારના કર્મો, બધી 148 પ્રકૃતિ, એને કારણે આ બધા અધ્યવસાન આદિ ભાવો ઉત્પન્ન થાય છે. ત્યાં લક્ષ્ય જતા એનું લક્ષ્ય કરતા થાય છે, અને એ વાત દિનેશ્વર ભગવાને કહી છે. એટલે હવે એમાં કોઈ શંકા કરવા જેવું રહ્યું નહીં. આમ પણ આપણને પણ એ સ્પષ્ટ જણાય છે કે એવા ભાવ થવા થાય છે જીવમાં, થાય છે જીવમાં, બરાબર છે. અને જીવમાં થાય છે જ, એટલે એટલા માટે તો આ શિષ્યને પ્રશ્ન થયો કે ભાવ જીવના છે અને તમે એને એને કેમ જીવના નહીં કહેતા, એ પૂતગળ સ્વભાવ કહી દીધો? પ્રશ્ન એ રીતે કરવામાં આવ્યો. અને વાત પણ સાચી છે કે થાય છે જીવના, પણ એ જીવના થાય છે એમાં એ કારણ શું છે? તો કે પરનું લક્ષ્ય થાય છે ત્યારે. અને એ થાય છે ભાવ, એ ક્યાં થાય છે? જીવને પર્યાયમાં થાય છે. અને એમાં એમ નથી કહ્યું કે જીવનો મૂળભૂત સ્વભાવ એવો છે એના કારણે એ થાય છે, એમ નથી. કે જીવમાં એવા ગુણ છે એને કારણે થાય છે, એમ નથી. જીવમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ વિભાવ રૂપે પરિણમે. જીવમાં કોઈ એવો ગુણ નથી, જીવનો એવો કોઈ સ્વભાવ નથી કે જેને કારણે એવા વિભાવ ભાવ અધ્યવસાન થાય, એવા પરિણામો આવે. એવું જીવમાં તો કંઈ છે જ નહીં. જો એવું હોય તો પછી એ જીવમાં કાયમ રહે, તો પછી જીવમાં કાયમ રહે, કેમ કે એનો સ્વભાવ થયો તો સ્વભાવ બદલાય નહીં. સ્વભાવ તો ગુણોને આધારે હોય ને, ગુણ ન બદલાય, ગુણ રહ્યા જ હોય તો ગુણો તો કાયમ રહેવા વાળી વસ્તુ છે. ગુણો બદલાય તો એનું બંધારણ બદલાઈ જાય, બંધારણ બદલાય તો કોઈ પણ વસ્તુ ટકી શકે નહીં. એટલે એમ તો થતું નથી, દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણો પ્રમાણે સ્વભાવ રાખે છે. કોઈ પણ દ્રવ્ય હોય, જીવ દ્રવ્ય હોય કે પુદ્ગળ દ્રવ્ય હોય, બધા દ્રવ્યને એના ગુણ પ્રમાણે એના સ્વભાવ છે. સોનું સોનાના ભાવે છે, ચાંદી ચાંદીના ભાવે છે, માટી માટીના ભાવે છે, બધું બધા પોતપોતાના ભાવે, પોતપોતાના ગુણને ધરીને બેઠા છે. એટલે એવા જ ભાવે છે, એ બદલાતા નથી. દ્રવ્ય ક્યારેય બદલાતું નથી, એ તો સાયન્સ પણ કહે છે, વિજ્ઞાનમાં પણ એ વાત આવી ગઈ. એ દ્રવ્ય જે છે એ તો ક્યારેય બદલાતું નથી, એનું સંયોજન થાય છે પણ કંઈ બદલાતું નથી. એટલે એ તો એના ગુણોને કારણે છે. તો આત્માની અંદર એવો કોઈ ગુણ નથી કે જેને કારણે થઈ અને એને આ અધ્યવસાન આદિ ભાવ થાય, એ વાત સર્વજ્ઞના વચનમાંથી દેવામાં આવી. એ પહેલી વાત કરી. એટલે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનાર એ કર્મ છે અને એ બધું પૂતગલમય છે, એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી કહ્યું. પછી બીજી વાત અહીંયા એમ કહે છે કે એ વિપાકની હદે પહોંચેલા એ કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે, એટલે કે કર્મફળ. કર્મફળ ક્યારે આવે? એનો વિપાક આવે ત્યારે. કર્મ સત્તામાં તો પડ્યા હોય, કર્મ સત્તામાં પડ્યા હોય પણ જ્યાં સુધી એનો વિપાક નથી થતો ત્યાં સુધી એ ફળ આપતા નથી. એટલે કર્મ સત્તામાં પડ્યા છે પણ કર્મનો પાક, વિપાક છે એટલે એ કર્મફળ આપે છે. એ કર્મફળ ક્યારે આપે છે? એનો વિપાક આવે છે ત્યારે એ કર્મફળ આપે છે. સત્તામાં તો પડી જ હોય. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી કે એનો પાક થાય, એનો પાક થાય અને સત્તામાં જે સ્વભાવ છે એનો પાક થાય તો વિકાર થાય, એવો કોઈ આત્માનો સ્વભાવ નથી. પણ કર્મ જે છે એની હજે જયારે, એટલે પાકની મર્યાદા આવ્યું ત્યારે, એટલે વિપાક થયો ત્યારે એમાં શું થયું, એ કર્મફળ આપે છે. એટલે ત્યારે કર્મફળ આપે એટલે ત્યારે શું થાય છે કે ત્યારે આત્માની પર્યાયમાં એ કેવો છે, એટલે કે કર્મફળ એ આવ્યું એટલે સંયોગો આવ્યા અને એનું લક્ષ થયું એટલે વિભાવ થયો. પોતાના સ્વભાવને છોડી અને વિભાવ પ્રગટ થયો. કર્મફળ જે અનાકૂળતા લક્ષણ સુખનું છે એનાથી વિરુદ્ધ એ દુઃખરૂપ છે. અનાકૂળતા લક્ષણ જે છે એ સુખનું છે, એ આત્માનો સ્વભાવ છે અને એનાથી વિરુદ્ધ એ કર્મફળ છે તે દુઃખરૂપ છે. એટલે કે એ કર્મનો પાક થયો. કર્મના પાકમાં એ દુઃખની પ્રાપ્તિ થાય, દુઃખનો અનુભવ થાય પણ આત્માના પાકમાં એવું કંઈ થતું નથી. સત્તામાં એ ભલે પડ્યા હતા, કર્મ પડ્યું હતું પણ જ્યારે પાક થયો ત્યારે એ જીવમાં એનું લક્ષ થતાં એને રાગ અને દ્વેષના ભાવ થયા. સત્તામાં એ કર્મ પડ્યું હતું ત્યાં સુધી કંઈ હતું નહીં પણ જ્યારે એનો વિપાક આવ્યો એટલે કર્મફળ આવ્યું ત્યારે એને રાગ દ્વેષના ભાવ થયા, એ દયાદાનના વિકલ્પ થયા અને એને એ તરફની એકતા બુદ્ધિ થઈ. આ બધું જે થયું એટલે એને પૂતગળમય કહેવામાં આવ્યું. એ બધાને પૂતગળમય કહેવામાં આવ્યું અને એ અનાકૂળ લક્ષણથી વિરુદ્ધ લક્ષણ એટલે આકુળતાવાળું છે. આકુળતા દુઃખનું કારણ, અનાકૂળતા એ સુખનું કારણ. આકુળતા છે તે દુઃખનું કારણ, એટલે એ આકુળતા લક્ષણવાળું છે. એ દુઃખમાં આકુળતાનું લક્ષણ છે. એ અધ્યવસાય છે બધા, એ બધા આકુળતા લક્ષણ સહિત છે એમ અહીંયા કહેવામાં આવે. હવે આગળ આપણે લઈએ. તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તો પણ તેઓ આત્માના સ્વભાવો નથી પણ પૂતગળ સ્વભાવો છે. આટલો વિસ્તાર કર્યા પછીથી અહીંયા આચાર્ય ભગવાન, મૃત્યુંજયાચાર્ય ભગવાન કહે છે કે આ પ્રમાણે એ આકુળતા લક્ષણવાળું કે દુઃખ એ એ બધું અધ્યવસાનને કારણે જે છે એ આત્મામાં નથી. આત્મા તો અનાકૂળતા લક્ષણ સહિત આત્માનો શુદ્ધ સ્વભાવ છે, એટલા માટે એ બધા અધ્યવસાનો, એ બધા ભાવો એ જીવના હોવા છતાં, એટલે જીવની પર્યાય હોવા છતાં પણ એને અહીંયા ચૈતન્ય સાથેનો સંબંધ હોવાનો ભ્રમ કયો, અને એ ખરેખર એ આત્માના સ્વભાવો નથી પણ પૂતગલ સ્વભાવો છે. આત્માનો સ્વભાવ તો સુખ આપવાનો છે, આત્માનો સ્વભાવ સુખ આપવાનો છે. આત્માનો વિપાક તો એ શુદ્ધ સુખ આપવાનો હોય. આત્માને તો હંમેશા એવો સુખનો જ સ્વભાવ છે. જ્યારે આ કર્મ છે એ તો એનો વિપાક આવે ત્યારે એ આપે છે, તો જે આપે છે તે આકુળતા આપે છે, જે દુઃખ આપે છે. એટલે આ બધા અધ્યવસાન જે છે એ બધા દુઃખ આપનારા છે, માટે એને કર્મ સ્વભાવ ના કયા, પૂતગળ સ્વભાવ ના કયા, એટલા માટે એને એમ કહેવામાં આવ્યા છે. એટલે એ જીવ સાથે એનો સંબંધ જે દેખાય છે કે અહીંયા જીવને પર્યાયમાં ઉત્પન્ન થયા એવો સંબંધ દેખાય છે, પણ એવા સંબંધને અહીંયા બ્રહ્મ કહેવામાં આવ્યો. ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, કારણ કે ચૈતન્ય સાથેનો સંબંધ જે છે એ કેવો છે, તો એ તો પર્યાય રૂપે છે, એ આત્મામાં નથી. ચૈતન્ય ભગવાન આત્મા જે બદલાતું નથી એવું શુદ્ધ ત્રિકાળ નાયક, એમાં એ વસ્તુ છે જ નહીં, એમાં એ ભાવ છે જ નહીં, એટલે એ એના નથી. ભ્રમ એવો થાય છે, કેમ કે જીવની પર્યાયમાં થાય છે ને, એટલે એવો ભ્રમ થાય છે કે જાણે કે એ જીવના જ ભાવ હોય. અને એમ ભ્રમ થવાને કારણે પેલા અજ્ઞાનીઓ તો એને જીવ જ માનતા હતા. એ બધા અધ્યવસાનને અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મોહને કારણે મૂંધ થયેલા તો જીવ જ માનતા હતા કે આ બધા ભાવ જે થાય છે એ જ જીવ છે એમ માનતા હતા. પણ એનાથી જુદો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વભાવી છે, એ જુદો છે, એ વાત પહેલા કહેવામાં આવી. અને ત્યાર પછીથી અહીંયા એ જીવની પર્યાયમાં થવા છતાં પણ એ જીવના નથી, કેમ કે ચૈતન્ય સ્વભાવ જુદો છે, ભિન્ન છે, એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે આ એવું અધ્યવસાન થાય. એટલે અધ્યવસાનનું કારણ શું છે? એ કર્મ છે. અધ્યવસાન સમસ્ત ભાવો, એ અધ્યવસાન આદિ સમસ્ત ભાવો, ગમે તેવા ભાવ હોય, પરના લક્ષ્ય થતા બધા ભાવો, અને એના પરિણામ પણ પછી કેવા હોય? પરના લક્ષ્ય થતા જે ભાવ છે એના પરિણામ શું હોય? અશુદ્ધ ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે, તો પરિણામ પણ એવા જ હોય, બંધના પરિણામ હોય, એમાં આશ્રવ થાય અને બંધ થાય. એ બધા અધ્યવસાન આદિ સમસ્ત ભાવો એને ઉત્પન્ન કરનાર એ કર્મની પ્રકૃતિઓ છે, અને એ બધું પૂતગળમય છે, એ બધું પૂતગળમય છે. એટલા માટે તેથી અહીંયા એમ કહ્યું છે કે એ જોકે એ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. ભ્રમ ઉપજાવે છે એટલે કોણ ઉપજાવે છે? એ કર્મ ઉપજાવે છે એમ નથી, જીવને પોતાને એવો ભ્રમ થાય છે. અજ્ઞાનને કારણે એને જ્ઞાન નથી ને, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેને છે એને તો એવો કોઈ ભ્રમ થતો નથી કે આ શુભાશુભ ભાવ આ અધ્યવસાન મારા છે, એવો ભ્રમ થતો નથી. જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એને એવા ભ્રમ હોતા નથી કે જે કોઈ ભાવ થયા જીવને એ ભાવ બધા એના છે, પોતાના છે, એમ હોતું નથી. એ ભાવ પોતાના કયા માને છે? તો કે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ લક્ષ થતા, પોતાના ઉપયોગને જ્યારે એ સ્વ તરફ વાળે છે, અને જે અનુભવમાં આવે છે અને જે ભાવ વર્તે છે શુદ્ધ ભાવ, એ જ ભાવ પોતાનો છે. એ સિવાય બીજા કોઈ ભાવ, એટલે અન્ય ભાવ જે છે તે એના પોતાના છે એમ એ માનતા જ નથી. એટલે એમને કોઈ એવો ભ્રમ નથી. ભ્રમ બધો કોને છે? અજ્ઞાનીને છે. અજ્ઞાનીને એમ છે કે આ પ્રતિમાને જોઈ અને મને જે ભાવ થયો, પૂજાનો ભાવ થયો, એ શુભ ભાવ છે, એ મારો ભાવ છે, એ રૂપે હું છું, એવું એને થાય છે. એને અજ્ઞાનીને એ થાય છે. જ્ઞાની તો જાણે છે કે હું તો શુદ્ધ ભાવે પરિણમું છું, મારો તો શુદ્ધ ભાવ હોય, કોઈ શુભ ભાવ મારો હોઈ શકે નહીં, મારું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે, મને કોઈ બંધનો ભાવ હોઈ શકે જ નહીં, બંધાવું એ મારા સ્વરૂપમાં નથી. બંધાવું કર્મથી બંધાવું આશ્રવ થયા થવા એ કઈ મારા સ્વરૂપમાં નથી. મારું સ્વરૂપ તો ત્રણેય કાળ મુક્ત છે. મારું સ્વરૂપ ત્રણેય કાળે મુક્ત છે એટલે એ બંધાવા સ્વરૂપ કોઈ ભાવ મારો હોઈ શકે નહીં. એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ કોઈ પણ ભાવ મારો હોઈ શકે નહીં, એવું જ્ઞાનીને તો સ્પષ્ટ જણાય છે. પણ ભ્રમ છે તો ભ્રમ કોને છે? એ મિથ્યા દ્રષ્ટિને છે, એ અજ્ઞાનીને એવો ભ્રમ છે કે આ ભાવ મારો છે. આ શુભ ભાવ થયો તો મારો છે, અશુભ ભાવ થયો તો મારો છે, રાગ છે તે મારો છે અને દ્વેષ છે તે મારો છે, ક્રોધ છે તે માન છે, માયા છે, લોભ છે, બધું મારું છે, મારું છે. આ શરીરને લક્ષ્ય થતા જે કંઈ ભાવ છે એ બધા મારા છે. મને જે કંઈ આ સંયોગોને કારણે સામગ્રી મળી છે એ બધી મારી છે, એ બધું મારું છે એવો મારાપણાનો એમાં એકત્વનો ભાવ એને થાય છે. શરીરને પોતાનું માને છે અને એ બધા ભાવ જે છે એ બધા ભાવો કેવા છે? આકુળતા કરાવનારા છે, એ દુઃખમય ભાવ છે. એને લીધે થઈ અને શાંતિ થતી નથી. મારાપણાનો ભાવ એકત્વ બુદ્ધિ પરમા કરવી એથી કંઈ આનંદ થતો નથી, એથી કંઈ શાંતિ થતી નથી, એથી સુખ ઉપજતું નથી, એથી તો આકુળતા જ થાય છે એમ તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું છે અને વાત પણ એમ જ છે. શાંતિ કોને કહેવાય? આત્મપ્રદેશોનું કંપન ન થાય એ શાંતિ છે, એ સુખની દશા છે. અહીંયા તો પરનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એમાં આકુળતા જ થાય. ભલે મિલિયન ડોલર મળતા હોય તો મિલિયન ડોલર મળે છે તો ત્યારે પણ એને આકુળતા જ થાય છે, અને કેટલાકને તો એટલી બધી આકુળતા થાય કે અચાનક જો મિલિયન ડોલર મળી જાય તો એ કૂદકા મારતા 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 કદાચ એને હાર્ટ એટેક આવી જાય. આપણે જોઈએ છીએ એટલું આત્મપ્રદેશોનું એને કંપન થાય છે, એ આકુળતા છે, એ દુઃખ છે. ખરેખર એ દુઃખ છે, સુખ નથી. કોઈ પણ ભાવ છે એ આકુળતા કરાવનારો છે. માત્ર આત્માને લક્ષે પોતાના સ્વરૂપને લક્ષે થતો શુદ્ધ ભાવ એ જ શાંતિ અપાવનારો છે, એ જ સુખની પ્રાપ્તિ કરાવનારો છે. એનું લક્ષણ શું છે? અનાકુળતા લક્ષણ છે. એમાં કોઈ આકુળતા નથી. પરમ શાંતિનો, આનંદનો, સુખનો, અલૌકિક આનંદનો અનુભવ થાય છે. જ્યારે પરનું લક્ષ્ય કરતા જે થતા ભાવ છે એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, અશુદ્ધ ભાવ હોય, એ શુભાશુભ ભાવ છે બધા અશુદ્ધ ભાવ હોય, એ બધા અન્ય ભાવ છે, એ વિકારી ભાવ છે, એ વિભાવ છે. અને એવું પરિણામ જે થઈ રહ્યું છે એ સમયની આત્માની જીવની એ એવી યોગ્યતા છે એટલે થાય છે. એવી એની એ સમયે યોગ્યતા છે માટે થાય છે. અને એ પરિણામ છે એટલે એ પરિણામો એ વખતે થયા, એ પર્યાયમાં થયું, એથી કરીને આત્માને કંઈ ફેર પડતો નથી. બીજી વાત, આત્મામાં એવા ભાવ કરાવનારો કોઈ ગુણ નથી. આત્મામાં એવો કોઈ ભાવ કરાવનાર ગુણ નથી. કર્મ છે તે સત્તામાં પડ્યા છે ત્યાં સુધી કંઈ નથી, પણ જ્યારે એ ફળ આપવા રૂપે થાય છે એટલે કર્મ ફળ આવે છે, એ વખતે એ બધું એ સંયોગો ઉત્પન્ન થાય છે અને એ સંયોગોને કારણે એને એવા અધ્યવસાય હોય છે, વિભાવ ભાવ હોય છે. પણ આત્મામાંથી એવો કોઈ વિપાક નથી થતો કે જેને કારણે એને એવા વિકારી ભાવ થાય, વિભાવ ભાવ થાય, એવું આત્મામાં તો કંઈ થતું નથી. જે થાય છે તે કર્મમાં એના વિપાકને કારણે થાય છે, કંઈ આત્માને કારણે થતું નથી. એટલા માટે અહીંયા એ સ્પષ્ટતા કરી કે એ પુદ્ગળ સ્વભાવો છે, એ આત્માના સ્વભાવ રૂપે નથી. બહુ સરસ વાત છે, બહુ સરસ ગાથા છે. વાતને બરાબર સમજવાની છે અને નિર્ણયો કરવાના છે કે મારું શું છે અને મારા સિવાય અન્ય બીજું શું છે. અન્ય બીજું શું છે એને જુદું તો પાડવું પડશે ને. જૈન દર્શનની અંદર હંમેશા કોઈ પણ વર્ણન કરવામાં આવે તો બે અપેક્ષાથી કરવામાં આવે, એક અસ્તિથી અને બીજું નાસ્તિથી. કોઈ કહે કે નાસ્તિથી વર્ણન કરવાની શું જરૂર, એટલું અસ્તિથિ કરવામાં આવે તો શું વાંધો, આ છે 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 કહેવામાં આવે તો શું વાંધો. ભાઈ એ વાત બરાબર છે, એની વાત તો કરાય, પણ સાથે જો નાસ્તિથી નહીં બતાવવામાં આવે તો પછી એને પણ તમે ભેગું લઈ લેશો એટલા માટે થઈ અને હંમેશા જયારે વર્ણન કંઈ પણ કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે આ અસ્તિત્વ શું છે ને નાસ્તિત્વ શું છે બંનેની વાત કરવામાં આવતી હોય છે. બંનેની વાત કરવામાં આવતી હોય છે. જીવ પોતે ચેતના સ્વરૂપ છે, પોતે ચેતનારૂપ જે છે અને જળ રૂપે નથી, બે વાત કરવામાં આવે. નહીતર શું થાય, જીવ ચેતના રૂપે છે પણ તમે ક્યાં એમ કહ્યું કે જળ રૂપે નથી, એટલે શરીર રૂપે પણ છે, કોઈ પણ દલીલ કરી શકે. આપણે એમ કહીએ કે આ જીવ છે એ ચેતના રૂપે છે તો કે હા બરાબર છે. પછી એ કે આ તમે એવું તો નહોતું કહ્યું કે જળ રૂપે નથી એટલે શરીર રૂપે પણ હોય ને એમ, એટલે સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ એ જળ રૂપે નથી, એની સાથે રહેલું જળ છે એ રૂપે નથી થતો, એ ચેતના રૂપે જ રહે છે, બીજા અન્ય રૂપે એ હોય નહીં. એટલે એ નાસ્તી કરવી પડે છે. નાસ્તી કરવાનું આ જે છે એ જૈન દર્શનમાં જ છે, બીજે આ બધી વાતો આટલી સૂક્ષ્મતાથી વાત હોતી નથી. એ જ રીતે અનેકાંતની વાતમાં પણ એમ જ છે કે અનેકાંતનું સ્વરૂપ જે છે એ જૈન દર્શનમાં છે, બીજે ક્યાંય નથી. એટલે જેટલી સ્પષ્ટતાઓ જૈન દર્શનમાં છે એટલી સ્પષ્ટતા બીજા કોઈ અન્ય દર્શનમાં અન્ય મતમાં છે જ નહીં. આ વાત જ નથી, આ આત્માની આવી વાત જ નથી. અહીંયા તો એ વાત કરે છે કે આત્મામાં એવો કોઈ ગુણ નથી, આત્માનો એવો કોઈ સ્વભાવ નથી કે જેને કારણે થઈ અને એને શુભરાગ પણ થાય, એને શુભરાગ થાય એવો પણ આત્માનો કોઈ સ્વભાવ નથી. આત્માનો તો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે. આત્માના ગુણમાં કોઈ એવા ગુણ નથી કે શુભાશુભ ભાવ રૂપે આત્માને પરિણામ કરવું પડે, એવા કોઈ આત્મામાં ગુણ નથી, આત્માનો એ સ્વભાવ જ નથી. પરના લક્ષે થતા ભાવ છે બધા, એ બધાને અધ્યવસાન કયા, એવા પરિણામ જે થાય છે વિભાવ પરિણામ, એનું કારણ જે છે તે કર્મના ઉદય છે, એ આત્માનું નથી. અહીંયા ભાવાર્થમાં વાત કરે છે કે કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે. કર્મનો ઉદય આવે ત્યારે આત્મા દુઃખરૂપે પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. તેથી દુઃખરૂપ ભાવમાં અધ્યવસાનમાં ચેતનાનો ભ્રમ ઉપજે છે. અનુભવમાં આવે છે ને, વેદાય છે ને, વેદન થાય છે, જે એ વેદન જે થાય છે એ દુઃખનું વેદન થાય છે. એટલે વેદન થાય છે એટલે એને એમ છે કે આ જે છે તે આત્માનું છે. આત્માનું વેદન તો સુખરૂપે જ હોય, આત્માને ક્યારેય દુઃખરૂપ વેદન હોય નહીં. આત્માને પોતાનો સ્વભાવ જે છે, પોતાનું જે સ્વરૂપ છે એ તો કેવું હોય, એ સુખરૂપે જ હોય, એને બીજો અન્ય ભાવ અન્ય હોય જ નહીં. એનું એને વેદન સુખરૂપે જ હોય, દુઃખરૂપનું વેદન હોય જ નહીં. દુઃખરૂપ વેદન જે છે તો એ તો પર્યાયમાં છે, એ તો પર્યાયમાં છે. એટલે એમાં ભલે એવો ભ્રમ થાય છે કે આ આત્માનો ભાવ છે, કે ક્રોધનો ભાવ, કે માનનો, માયાનો, લોભનો ભાવ, કોઈ પણ ભાવ જે છે, એ રાગ ભાવ થાય છે બધા, કે એને એમ લાગે છે કે એ આત્માના છે, દુઃખરૂપે અનુભવાય છે ત્યારે પણ આત્માના મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો એમાં તો અનુભવ કેવો થાય છે, એ તો આનંદનો જ અનુભવ ને સુખનો જ અનુભવ થાય. તો જ્યાં સુખનો અનુભવ થાય એવું આત્માનું સ્વરૂપ હોય એમાં આ દુઃખનો અનુભવ આત્માનો કઈ રીતે કહી શકાય? આત્માનો જો અનુભવ હોય તો એ દુઃખનો હોઈ શકે જ નહીં, એ સુખનો જ અનુભવ હોય. તો અહીંયા જે વેદન થાય છે એ આકૃતા રૂપે થાય છે, એટલે દુઃખરૂપ છે. એટલે દુઃખરૂપ વસ્તુ જે છે એ આત્માના સ્વભાવની નથી, આત્માનું વેદન નથી. આત્માનું વેદન દુઃખરૂપે હોઈ શકે નહીં અને આ જે છે તે આકુળતા લક્ષણ સહિત દુઃખરૂપ વેદન છે. એટલે દુઃખરૂપ ભાવ જે છે એ ભગવાન આત્માનો નથી પણ એ કર્મજન્ય છે, એને એટલા માટે એને જળ કહી દીધો. ભગવાન આત્મા અનાકુળ લક્ષણ એવું જે સુખ તે સ્વરૂપે પ્રભુ છે અને તે સુખને ખરેખર જોવા જઈએ તો આ આત્મા એમ અહમ પણ હું, આ હું, એ સુખનો જયારે અનુભવ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ હું. એની પર્યાયની અંદર એ અનાકુળ સુખની દશા એ વખતે એ આવે છે ત્યારે એને અનુભવાય છે કે આ હું. એવો એ ભગવાન આત્મા અનાકુળ લક્ષણ સહિત છે. હવે એવા સુખથી વિપરીત લક્ષણ, એ સુખથી વિરુદ્ધ લક્ષણ વાળું શું છે? તો કે કર્મના પાકની હદે ચડેલ, એ મર્યાદાએ ચડેલું, એટલે એ કર્મના વિપાકથી કર્મફળ એ એનાથી વિપરીત લક્ષણ વાળું એટલે દુઃખરૂપ છે, એ આકુળતા લક્ષણ વાળું છે. એટલે એ જે રાગ જે છે, ભલે જ્ઞાનીને પણ કોઈ વાર રાગ હોય, જ્ઞાની પણ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરી, તો જ્ઞાનીને પણ જો કંઈ રાગ થઈ જાય છે, ભલે શુભ રાગ થાય છે, તો એ જે છે એ પણ એ રાગ જે છે એ કોનો ભાવ છે? એ રાગ શેને કારણે થયો? એ કર્મના ઉદયને કારણે થતો છે. એને ભાવક ભાવ કહીએ છીએ. અગાઉ કથામાં આપણે એ કરી ગયા છીએ. ભાવક ભાવ છે, અને એ ભાવક ભાવ છે એ દુઃખરૂપ છે. એ કર્મનો ભાવ છે, કર્મ એ ભાવક છે. એના લક્ષ્ય થયેલો ભાવ પુણ્ય પાપના ભાવ છે, એ સુખદુઃખના કલ્પના રૂપ ભાવ છે, એ શુભાશુભ ભાવ છે, એ રાગ દ્વેષ રૂપ ભાવ છે. એ બધા એ આકુળતા લક્ષણ સહિત છે. એટલે એ જીવના હોય નહીં, આત્માના હોય નહીં. આત્મા તો પોતે સુખ ભાવે હોય, અલૌકિક અતિન્દ્રિય સુખના ભાવે જ પરિણમન કરે. એટલે આ જે દુઃખના ભાવની વાત કરી, કે દુઃખના એ આકુળતા લક્ષણ, અધ્યવસાન આદિ ભાવો જે છે એ બધા એ દુઃખ કે એમાં સમાવેશ પામે છે, એ જીવમાં સમાવેશ પામતા નથી. જીવમાં સમાવેશ પામે એવું તેનું લક્ષણ નથી. જીવમાં સમાવેશ ક્યારે પામે? કે એને એનું અલૌકિક આનંદ સુખ રૂપ અનુભવ થાય તો એ જીવમાં સમાવેશ કરી શકાય. પણ એ તો આકુળતા કરાવનાર, દુઃખ પમાડનારા છે, એટલે એને જીવના નથી કયા, પણ એને એ પુદ્ગળના સ્વભાવ કયા. દયા કરો, વ્રત પાળો, ગુરુદેવ કહે છે કે ભક્તિ કરો અને આ કરો ને તે કરો. વળી એમ કહે છે કે શુભ જોગ અત્યારે તો હોય અને આ પંચમકાળમાં તો બીજું કંઈ હોય જ નહીં. આ બધી વાતો જે છે એની સામે ગુરુદેવ કહે છે કે અરે પ્રભુ, તું એક વખત તારા આત્મામાં જા, એનો અનુભવ કર, પછી તને ખ્યાલ આવશે કે કેવું આત્માનું સ્વરૂપ છે. એ કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થશે, અને જે અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે તે પછીથી તને ખ્યાલ આવશે કે આ બીજું બધું એનાથી જુદું જે છે એ એના રૂપ હોઈ શકે જ નહીં. એ ચૈતન્યનો અનુભવ તને જે થશે તે સુખરૂપે થશે, એટલે તને એમાં તું બીજી કોઈ વસ્તુને અંદર નાખી શકીશ જ નહીં કે આપણા આત્મા, આપણા આત્મા, આપણા આત્મા, એમ થશે જ નહીં. અનુભવ કરે છે એને તો ખ્યાલ છે, જ્ઞાની પુરુષોને તો એવો જ અનુભવ થયો છે સુખનો. એટલે એવા આપેલા આકુળતા લક્ષણ, આ જે કંઈ ભાવ જે છે, મિલિયન ડોલર મળે કે નવી તમને કાર મળી, ગમે તે મળ્યું, બધું મળ્યું, પણ એ બધા આકુળતા લક્ષણવાળા જે ભાવ એ આત્માના નથી. એની ખતવણી આત્મામાં ન થાય ભાઈ, એની ખતવણી આત્મામાં ન થાય. એ તો આકુળતા લક્ષણ સહિત છે. આકુળતા લક્ષણ સહિત બધા જે અધ્યવસાન, એની ખતવણી ક્યાં થાય? એની ખતવણી પરમા થાય, એ પુદ્ગળ સ્વભાવ છે, એ આત્માના નથી. બહુ શાંતિથી સમજવા જેવું છે ભાઈ, વારંવાર એનો વિચાર કરવા જેવો છે. આ વાત જો સમજમાં આવે ને આ વાત પકડાય તો જરૂરથી આત્મા તરફ જવાય. ગુરુદેવે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. 118મું પ્રવચન 19મી વખતમાં છે. શાંતિથી બેસીને સાંભળશો તો સમજાશે. બહુ સરસ રીતે વાતો કરી છે. આજના સ્વાધ્યાય પછીથી જરૂરથી સાંભળજો. બહુ સુંદર વાત કરી છે. આકુળતા લક્ષણ આદિ ભાવો બધા આઠ જે કયા, એ રાગની એકતારૂપ અધ્યવસાન, એ રાગની તીવ્ર મંદતાના ભાવવાળા, એ બધા એ કર્મના છે, કર્મને કારણે છે. અને એ બધા ને આપણે જ્યારે જીવ નથી એમ તો નક્કી કર્યું છે, પણ એને પેલા જીવના ભાવ જે થયા છે એટલે એને એવો ભ્રમ થાય છે કે આ જીવ છે. તો એની અહીંયા સ્પષ્ટતા કરી છે કે એ આઠે ભાવો, તે અધ્યવસાન આદિ ભાવો, એ આકુળતા લક્ષણ સહિત છે. અને આકુળતા લક્ષણમાં તો દુઃખ જ થાય, અને એટલે એમાં સમાવેશ પામે છે. એ જીવમાં સમાવેશ નથી પામતા, એ દુઃખમાં જ જાય છે, એ દુઃખમાં અનુભવમાં જાય છે. અનાકુળ લક્ષણ આનંદ, એનું જેને અહમ પણ આવ્યું, એટલે કે એ હું છું એમ જેને આવ્યું છે, એને એ જ્ઞાનમાં અનુભવમાં એમ આવ્યું છે કે આ હું, એ અનાકુળતા લક્ષણ જે સુખ ને આનંદ એનો અનુભવ અતિન્દ્રિયપણે જેને આવ્યો, એમાં એને અહમ પણ આવ્યું કે આ હું, એને એ જ્ઞાનના ક્ષયક્ષમમાં અહમ પણ આવ્યું છે, તો એને એ જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ અનુભવાયું છે. એ સમ્યક દર્શન છે, એ સમ્યક જ્ઞાન છે. એને ખ્યાલ આવે છે કે આ આત્મા અને આ પર, એને આ બધા ભાવ જે છે એ સ્પષ્ટ થઈ જાય છે કે આ નહીં, આ તો બધા દુઃખરૂપ છે, આ બધા ભાવ તો દુઃખરૂપ છે, સુખ તો અહીંયા છે. જેને સુખનો અનુભવ થયો છે એને તરત સ્પષ્ટ થઈ જાય છે કે અરે આ તો બધું કંઈ ચેતનમય છે જ નહીં, ચેતના તો જુદી વસ્તુ છે, ચેતનાનો અનુભવ એ તો સુખનો અનુભવ છે, ચેતનાનો અનુભવ તો સુખનો અનુભવ છે, એમાં આ વાત ક્યાં છે જ, કોઈ અધ્યવસાન કોઈ નથી. વિભાવ ભાવ વિકારી ભાવ અન્યના લક્ષ્ય થતા ભાવ પરના લક્ષ્ય થતા ભાવ શુભા શુભ ભાવ પૂજાના ભક્તિના વિનયના તપના ગમે તે ભાવ છે, એ બધા ભાવ જે છે તે આત્માથી જુદા છે, આત્માના નથી, કેમ કે એ આકુળતા સહિત છે ને આ અનાકુળતા સહિત છે. અનુભવા એકવાર પછી બહુ સહેલું થઈ જાય, અનુભવમાં આવે પછી એ સહેલું થઈ જાય. અનાકુળ લક્ષણ આનંદ એનું જેને અહમપણું આવ્યું નથી, અનાકુળ લક્ષણ આનંદ જેનું એને અહમપણું આવ્યું નથી, એ જે અજ્ઞાની છે, એને એ જ્ઞાનના ક્ષયક્ષમમાં અહમપણું આવ્યા જ્યારે અનુભવે ત્યારે આવ્યા વિના રહે નહીં, તેમ તેને એ અભિમાન વધતું જાય, એટલે અહમપણું વધતું જાય, એટલે એ આ હું આ હું હું એ પછી વધતું જાય છે. એને એક વખત અનુભવ થાય છે ને એને, અને એને એક એ રીતે જોઈએ તો એ આત્માનો વિપાક કહેવાય કે જેમાં એને આનંદ અતિન્દ્રિય આનંદનું અહમપણું વધતું જાય. આ હું આ હું વારંવાર પોતે સ્વરૂપમાં જાય એટલે એને એ વધતું જાય કે આ હું, આનંદનો જે અનુભવ છે એ હું છું એમ એનું અભિમાન વધતું જાય છે. પેલા કર્મનો વિપાક જે છે એને જે હું માને છે એ તો દુઃખનું કારણ છે, એ તો આકુળતા છે. ઉપયોગ સ્વને છોડી અને પરમાં જાય, સ્વને છોડી અને ઉપયોગ જ્યારે પરમાં જાય છે ત્યારે પરમાં જે જાય એટલો એને રાગ આદિનો ભાવ છે, અને એ પરમાં જે ઉપયોગ જતા જે ભાવ થયા છે એ આત્મા નથી, એ તો અનાત્મા છે, એને તો અનાત્મા કયો છે. એટલે એવા એ અનાત્મા સ્વરૂપ જે ભાવ જે કયા એ બધા ભાવો જે છે તે પુદ્ગળ સ્વભાવો છે, એ આત્માના નહીં. તો આજે અહીંયા આ 45મી ગાથા નો ભાવાર્થ આપણે પૂરો કર્યો છે. હવે થોડીક વાત આવતી વખતે આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપરના પ્રવચનમાં કહી છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈશું, અને બધાને ખાસ વિનંતી કે સાથે સાથે ગુરુદેવના પ્રવચનો સાંભળવા, તો પ્રવચન રત્નાકર પણ વાંચવું, એટલે કે આપણે જે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ એ પંડિતાઈ માટે નથી કરતા, આપણને કોઈ સર્ટિફિકેટ આપવાનું નથી, આપણે કોઈનું સર્ટિફિકેટ હવે જોઈતું નથી. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આપણે ભવ્ય તરીકે આવ્યા છીએ, સિદ્ધ સમાન આવ્યા છીએ, હવે બીજા કોઈ સર્ટિફિકેટની આપણે જરૂર નથી. આપણે ભગવાનના જ્ઞાનમાં જેવા આવ્યા છીએ એવા આપણે પ્રગટ થઈએ, બસ એની પ્રસિદ્ધિ થાય એ માટે આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે સ્વાધ્યાય કરીએ પછી ત્યાર પછીથી ગુરુદેવે જે વાત આપી છે એને બરાબર સમજીએ, અને એ જ પછી પુરુષાર્થ થાય, એ પુરુષાર્થ માટે થઈને આ કરીએ છીએ. દ્રવ્યાનું યોગ જે છે એનો અભ્યાસ જે છે એ દેવા દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ કરવા માટે છે, દેવા દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ કરવા માટે છે. એના સંબંધી આપણે તત્વધારાના સ્વાધ્યાયમાં દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ જે કૃપાલુદેવે વાત કરી છે એનો ઘણો વિસ્તાર આપણે કર્યો હતો. તો એ દ્રવ્યાનુયોગનો અભ્યાસ નથી ખરેખર, તો દ્રવ્યાનુયોગો પ્રાપ્ત કરો. દ્રવ્યાનુયોગ એટલે આત્માનો યોગ, પોતાનો નિજ સ્વરૂપ જે છે આત્મા છે એનો યોગ, એની સાથે પોતાનું જોડાણ, એટલે પોતે એ રૂપ થઈ જવું, એવા દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ આપણે કરવી છે. એટલે આપણે આ કરી રહ્યા છીએ, આમાં કોઈ પંડિતાઈની વાત નથી. એટલે બધાને ખાસ મારી વિનંતી છે કે સમયસરનો સ્વાધ્યાય કરીએ છીએ તો એને ખૂબ ગંભીરતાપૂર્વક લો, બીજી બધી વસ્તુને ગૌણ કરી અને આની પાછળ પૂરતો સમય આપો. ઓછામાં ઓછો આ સ્વાધ્યાય ઉપરાંત હું માનું છું કે 1 થી 2 કલાક વધારે બીજો સમય આ સમયસારની પાછળ જરૂરથી આપો. તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જય તે પ્રણમો પદ દેવર તે જય તે